એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના અંકમાં. આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણી રોજિંદી જિંદગીનો એક અદ્રશ્ય હિસ્સો બની ગઈ છે, પણ એની પાછળની કહાણી, એનું વિજ્ઞાન, ઇતિહાસ બધું જ બહુ રસપ્રદ છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસની, અને આ ચર્ચા માટે આપણી પાસે છે પોલ ઈ સેરુઝીનું પુસ્તક જીપીએસ, જે MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝમાંથી છે.
જીપીએસ એટલે હવે ખાલી રસ્તો શોધવા માટે નહીં, ખરું ને? ફોનના મેપ્સથી લઈને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, ગ્લોબલ શિપિંગ બધું જ જાણે એના પર ચાલે છે. આપણે કદાચ એટલું વિચારતા પણ નથી.
બરાબર. અને સૌથી નવાઈની વાત તો એ છે, જે પુસ્તક પણ કહે છે, કે આ સિસ્ટમ જેટલી જગ્યા એટલે કે સ્થાન બતાવવા માટે છે એનાથી ક્યાંય વધારે એ અત્યંત ચોક્કસ સમય માટે છે, સમયનું માપન.
આ ખરેખર એક અદૃશ્ય પાસું છે. તો આજની આપણી વાતચીતનો હેતુ એ જ છે કે આ ટેકનોલોજીની આખી સફર સમજીએ, કેવી રીતે એક લશ્કરી જરૂરિયાતમાંથી આખી દુનિયાની જરૂરિયાત બની ગઈ. ચાલો પહેલાં લેખક વિશે થોડું જાણીએ. પોલ ઈ સેરુઝી, આ વિષય પર લખવા માટે એમની શું ખાસિયત છે?
પોલ સેરુઝી ટેકનોલોજીના જાણીતા ઇતિહાસકાર છે. એ સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમના ક્યુરેટર એમરિટસ પણ રહી ચૂક્યા છે, એટલે એમનું કામ મુખ્યત્વે એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટિંગના ઇતિહાસ પર કેન્દ્રિત છે.
ઓહ, એટલે જીપીએસના જે ત્રણ મુખ્ય પાયા છે, સ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટિંગ, એ ત્રણેયમાં એમની માસ્ટરી છે?
બિલકુલ. એટલે જ એમની પાસે એક અલગ દૃષ્ટિકોણ છે. એ ખાલી ટેકનિકલ ડિટેલ્સ નથી આપતા, પણ એની પાછળના વૈજ્ઞાનિક, રાજકીય, સામાજિક કારણો એ બધું ઊંડાણપૂર્વક સમજાવે છે.
અને એમની લખવાની સ્ટાઇલ પણ એવી છે કે આપણા જેવા સામાન્ય વાચકો પણ સમજી શકે.
હા, એ જ એમની ખૂબી છે, જટિલ વિષયને સરળ બનાવે છે. ટેકનોલોજી પાછળની જે માનવીય વાર્તા છે, જે નિર્ણયો રેવાયા, એના પર ફોકસ કરે છે.
તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? સેરુઝી જીપીએસ વિશે શું કહેવા માંગે છે?
મૂળ વાત એમ છે કે જીપીએસ એટલે એ ખાલી રસ્તો બતાવતું મશીન નથી રહ્યું. એ હવે વીજળી કે ઇન્ટરનેટ જેવી એકદમ મૂળભૂત અદ્રશ્ય સગવડ બની ગયું છે. ઇનવિઝિબલ યુટિલિટી.
હા, એકદમ મૂળભૂત જરૂરિયાત જેવું. દેખાય નહીં, પણ એના વગર ચાલે નહીં.
બરાબર. અને પેલી સમયવાળી વાત, એના પર લેખક બહુ ભાર મૂકે છે. એમનું કહેવું છે કે જીપીએસની અસલી તાકાત એની ખરી કિંમત સ્થાન બતાવવા કરતાં પણ વધારે. એ અત્યંત ચોક્કસ, નેનો સેકન્ડ સુધીનો સચોટ સમય દુનિયાભરમાં એક સાથે પહોંચાડવાની ક્ષમતામાં છે.
એટલે કે ટાઈમ સિંક્રોનાઇઝેશન.
ચોક્કસ. આ જ ચોક્કસ સમયે આપણા કોમ્યુનિકેશન નેટવર્ક, શેરબજાર, પાવર ગ્રીડ આ બધાને એક તાંતણે બાંધે છે. એટલે સ્થાન અને સમય આ બંને મળીને આધુનિક દુનિયાનું માળખું બનાવે છે. તો પુસ્તક કોના માટે છે? પુસ્તકનો હેતુ આખી જીપીએસની ગાથા કહેવાનો છે. એનો ઇતિહાસ, વિજ્ઞાન, રાજકારણ, સમાજ પર અસર, બધો જ એક અદૃશ્ય ટેકનોલોજીને આપણી સામે લાવે છે. અને લખાયું છે સામાન્ય જિજ્ઞાસુ વાચક માટે. ટેકનિકલ શબ્દો ઓછામાં ઓછા વાપર્યા છે.
એની સફર ક્યાંથી શરૂ થાય છે?
શરૂઆત થાય છે સદીઓ જૂની રેખાન સમસ્યાથી. દરિયામાં પૂર્વ પશ્ચિમ સ્થાન જાણવું કેટલું મુશ્કેલ હતું એનાથી. પછી વાત આવે છે શીતયુદ્ધની. પરમાણુ સબમરીન, મિસાઇલ ગાઈડન્સ, એ લશ્કરી જરૂરિયાતોએ જીપીએસના વિકાસને કેવી રીતે વેગ આપ્યો.
અને પછી કેવી રીતે એનો મૂળ લશ્કરી હેતુ, એનો ગોલ બદલાયો અને એનો રોલ આખી દુનિયા માટે એક મફત સગવડ બની ગયો.
બરાબર. લશ્કરી પ્રોજેક્ટમાંથી ગ્લોબલ પબ્લિક યુટિલિટી સુધીની સફર.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. આ જીપીએસના મૂળ ક્યાં છે? શરૂઆત ક્યાંથી થઈ?
સ્થાન જાણવાની સમસ્યા તો જૂની છે. પુસ્તકમાં 18મી સદીના જ્હોન હેરિસનના મરીન ક્રોનોમીટરનો ઉલ્લેખ છે, જેણે રેખાંશ શોધવામાં મદદ કરી. પછી 20મી સદીમાં લોરાન જેવી રેડિયો સિસ્ટમ આવી, પણ સેટેલાઇટ આધારિત પહેલી સિસ્ટમ હતી ને નેવીની ટ્રાન્ઝિટ 1960માં, ખાસ તો પેલી પોલારિસ સબમરીન માટે.
પણ ખરી ગતિ તો શીતયુદ્ધમાં આવી, જ્યારે સોવિયત યુનિયને સ્પુટનિક છોડ્યું, ખરું ને?
હા, સ્પુટનિકે અમેરિકાને હચમચાવી દીધું. એમને લાગ્યું કે અવકાશમાં આગળ રહેવું પડશે, અને પરમાણુ સબમરીનને ગમે ત્યાંથી મિસાઇલ છોડવી હોય તો એનું ચોક્કસ લોકેશન તરત જ ખબર હોવી જોઈએ. મિસાઇલને ટાર્ગેટ સુધી પહોંચાડવા પણ ગાઈડન્સ જોઈએ. આ બધી લશ્કરી જરૂરિયાતો મુખ્ય ડ્રાઈવર બની.
અને એ સમયે નેવી અને એરફોર્સ બંને પોતપોતાની રીતે કામ કરતા હતા, એ પણ રસપ્રદ છે.
બરાબર. નેવીનો પ્રોગ્રામ હતો ટાઈમેશન. એમનો ભારતો સેટેલાઇટમાં એકદમ સ્થિર અણુ ઘડિયાળો મૂકવા પર, એટલે કે સમયની ચોકસાઈ પર.
અને એરફોર્સ?
હા, તો એરફોર્સનો હતો પ્રોજેક્ટ 621B. એમનું ધ્યાન હતું સિગ્નલના સ્ટ્રક્ચર પર, એવું સિગ્નલ જે વધુ મજબૂત હોય, જેમિંગ સામે ટકી શકે.
તો આ બે અલગ અલગ વિચારો ભેગા કેવી રીતે થયા? નેવસ્ટાર GPSનો જન્મ કેવી રીતે થયો?
એનું ક્રેડિટ જાય છે 1973ના લેબર ડે વીકેન્ડ પર પેન્ટાગોનમાં થયેલી એક મીટિંગને. બહુ જ નિર્ણાયક મીટિંગ હતી એ. ત્યાં નક્કી થયું કે નેવી અને એરફોર્સના સારા વિચારો ભેગા કરીને એક જ વધુ સારી સિસ્ટમ બનાવીએ. એ જ બની નેવસ્ટાર GPS.
અને આ બધાને ભેગા કોણે કર્યા? કોઈ લીડર તો હશે ને?
હા, એરફોર્સના કર્નલ બ્રેડફર્ડ પાર્કિન્સન, એમને GPSના પિતા પણ કહેવાય છે. એમણે જ આ આખા સંયુક્ત પ્રોગ્રામને લીડ કર્યો, બધી ટીમોને વિચારોને એક દિશા આપી.
ત્યારે મુખ્ય ટેકનિકલ નિર્ણયો શું લેવાયા હતા?
અમુક બહુ મોટા નિર્ણયો હતા, જેમ કે કેટલા સેટેલાઇટ જોઈશે. તો શરૂઆતમાં નક્કી થયું કે 24 પૂરતા રહેશે. એમને ભ્રમણકક્ષા એવી રીતે ગોઠવવી કે પૃથ્વી પર ગમે ત્યાંથી ગમે ત્યારે ઓછામાં ઓછા 4 સેટેલાઇટ દેખાય.
અને સિગ્નલની ટેકનોલોજી?
હા, એ પણ બહુ મહત્વનું. એ લોકોએ CDMM એટલે કે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ ટેકનિક અપનાવી. આનાથી શું થાય કે બધા સેટેલાઇટ એક જ ફ્રીક્વન્સી પર સિગ્નલ મોકલી શકે, પણ એકબીજાને નડે નહીં. આ એ સમયની મોટી એડવાન્સમેન્ટ હતી. હવે આવીએ સૌથી રસપ્રદ વાત પર. GPS કામ કેવી રીતે કરે છે, એની પાછળનું વિજ્ઞાન, આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે.
હા, એ સમજવું છે. સાવ સરળ ભાષામાં કહીએ તો
મૂળભૂત સિદ્ધાંત છે ટ્રાયલ એટરેશન, એટલે કે તમારો ફોન કે GPS ડિવાઇસ આકાશમાં ફરતા સેટેલાઇટમાંથી સિગ્નલ પકડે છે. દરેક સિગ્નલમાં માહિતી હોય કે સેટેલાઇટ ક્યાં છે અને સિગ્નલ કેટલા વાગે મોકલ્યું. તમારું ડિવાઇસ ગણે છે કે સિગ્નલને પહોંચતા કેટલી વાર લાગી.
અને પ્રકાશની સ્પીડ તો ખબર જ છે, એટલે અંતર માપી શકાય.
બરાબર. એટલે દરેક સેટેલાઇટથી તમારું અંતર ખબર પડી જાય. 3 સેટેલાઇટથી તમારું 2D લોકેશન મળે, એટલે કે લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ.
પણ ઊંચાઈ અને ચોક્કસ સમય માટે 4th સેટેલાઇટ જોઈએ, ખરું ને?
બિલકુલ. ઓછામાં ઓછા 4 સેટેલાઇટ જોઈએ જેનાથી તમારું 3D સ્થાન, અક્ષાંશ, રેખાંશ, ઊંચાઈ અને અત્યંત ચોક્કસ સમય નક્કી થાય. પણ આ બધાનો આધાર છે પેલો અત્યંત ચોક્કસ સમય. અને અહીં જ
આઇન્સ્ટાઇન આવે છે, સાપેક્ષતાનો સિદ્ધાંત. મને હજુ નવાઈ લાગે છે કે આ બધું આપણા ફોનના મેપિંગ માટે જરૂરી છે.
ખરેખર જુઓ, દરેક GPS સેટેલાઇટમાં અણુ ઘડિયાળ હોય છે, અબજોમાં ભાગની સેકન્ડની ચોકસાઈવાળી. પણ ત્યાં આઇન્સ્ટાઇનના 2 સિદ્ધાંતો અસર કરે છે. પહેલો, સ્પેશિયલ રિલેટિવિટી. એ મુજબ સેટેલાઇટ બહુ ઝડપથી ફરે છે, લગભગ 14,000 કિલોમીટર પ્રતિ કલાક. એટલે પૃથ્વી પરની ઘડિયાળની સરખામણીમાં એમની ઘડિયાળ થોડી ધીમી ચાલે. કેટલી? રોજની લગભગ 7 માઇક્રોસેકન્ડ જેટલી.
ઓકે, 7 માઇક્રોસેકન્ડ ધીમી. અને બીજો સિદ્ધાંત?
જનરલ રિલેટિવિટી.
હા,
એ મુજબ સેટેલાઇટ પૃથ્વીથી દૂર છે, જ્યાં ગુરુત્વાકર્ષણ ઓછું છે, અને ઓછા ગુરુત્વાકર્ષણમાં સમય થોડો ઝડપી ચાલે. આ અસરને કારણે સેટેલાઇટની ઘડિયાળ રોજની લગભગ 45 માઇક્રોસેકન્ડ જેટલી ઝડપી ચાલે છે.
ઓ, એટલે એક અસર ધીમું પાડે, બીજી ઝડપી. 45 ઝડપી, 7 ધીમી. એટલે નેટ રિઝલ્ટ એ આવ્યું કે સેટેલાઇટની ઘડિયાળ રોજની 38 માઇક્રોસેકન્ડ જેટલી આગળ વધી જાય છે.
એક્ઝેક્ટલી. અને જો એન્જિનિયરો આ 38 માઇક્રોસેકન્ડના ફરકને સતત સુધારે નહીં ને સોફ્ટવેરમાં, તો લોકેશનની ગણતરીમાં રોજની લગભગ 10 કિલોમીટરની ભૂલ આવે, GPS નકામું થઈ જાય.
બાપરે, એટલે આઇન્સ્ટાઇનની થિયરી વગર તો GPS ચાલે જ નહીં. આ તો
અમૂર્ત વિજ્ઞાનનું નક્કર એન્જિનિયરિંગ ઉદાહરણ છે.
ચોક્કસ.
પણ આ ટેકનોલોજી તો મૂળ લશ્કર માટે બની હતી, સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચી? એ ટ્રાન્ઝિશન કેવી રીતે થયું?
એમાં 2 મુખ્ય કારણો હતા. પહેલું 1983માં પેલી કોરિયન એરલાઇન્સ ફ્લાઇટ 007ની દુર્ઘટના. નેવિગેશનની ભૂલને લીધે પ્લેન સોવિયેટ એરસ્પેસમાં જતું રહ્યું અને એને તોડી પાડવામાં આવ્યું.
હા, એ બહુ મોટી ઘટના હતી. એના પછી જ અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રેગેને જાહેરાત કરી કે જીપીએસ જ્યારે પૂરું કાર્યરત થશે ત્યારે એનું બેઝિક સિગ્નલ નાગરિકો માટે મફત રહેશે. આ બહુ મોટો નીતિ વિષયક નિર્ણય હતો. એણે જીપીએસનો ભાવિ રોલ જ બદલી નાખ્યો.
પણ શરૂઆતમાં નાગરિકો માટે ચોકસાઈ ઓછી હતી ને, પેલી સિલેક્ટિવ અવેલેબિલિટી એસએ.
હા, લશ્કરે જાણી જોઈને નાગરિક સિગ્નલમાં થોડી ગડબડ દાખલ કરી હતી, જેને એસએ કહેતા, જેથી નાગરિકોને લગભગ 100 મીટરની ચોકસાઈ મળે, જ્યારે લશ્કર પોતાના એન્ક્રિપ્ટેડ સિગ્નલથી 10 મીટર કે એથી વધુ ચોકસાઈ મેળવી શકે. આના લીધે શરૂઆતમાં કમર્શિયલ યુઝ બહુ ધીમો રહ્યો.
અને પછી 2000ની સાલમાં મોટો ફેરફાર આવ્યો.
બરાબર, 1 મે 2000 પ્રમુખ બિલ ક્લિન્ટનને એસએ કાયમ માટે બંધ કરવાનો ઓર્ડર આપ્યો. પુસ્તક આને કમર્શિયલ જીપીએસ માટે બિગ બેંગ કહે છે. રાતોરાત આપણા જેવા સામાન્ય યુઝર માટે જીપીએસની ચોકસાઈ 10 ગણી વધી ગઈ. લગભગ 10-15 મીટર થઈ ગઈ.
વિચાર કરો, એક પોલિસી ડિસિઝનથી આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ. જીપીએસનો હેતુ જ જાણે બદલાઈ ગયો, લશ્કરીમાંથી આર્થિક અને સામાજિક ઉપયોગ તરફ.
હા, અને નવીનતાનો જે ધોધ છૂટ્યો પછી,
100
હટ્યા પછી તો જીપીએસ બધે જ ફેલાઈ ગયું હશે ને, એની અસર કેવી રહી?
અસર તો કલ્પના બહારની હતી. ગાડીમાં નેવિગેશન તો ખાલી શરૂઆત હતી. આજે તમે જુઓ તો લોજિસ્ટિક્સમાં ક્રાંતિ આવી ગઈ. શિપિંગ કન્ટેનર ક્યાં છે એ ટ્રેક કરવું, કુરિયર કંપનીઓ માટે રૂટ ઓપ્ટિમાઇઝ કરવો.
ખેતીમાં પણ એનો ઉપયોગ થાય છે ને?
હા, પ્રિસિઝન એગ્રીકલ્ચર. ટ્રેક્ટર સેન્ટીમીટરની ચોકસાઈથી વાવણી કરે, ખાતર નાખે, પાણીનો બચાવ થાય, ઉત્પાદન વધે.
અને ફાઇનાન્શિયલ માર્કેટ, કમ્યુનિકેશન,
બધે જ. શેરબજારમાં સોદા થાય એને નેનો સેકન્ડની ચોકસાઈથી ટાઈમ સ્ટેમ્પ કરવા માટે જીપીએસનું સમય જ જોઈએ. આપણા મોબાઈલ ટાવર એકબીજા સાથે સિંકમાં રહે એના માટે પણ જીપીએસ ટાઈમ જરૂરી છે.
પછી વિજ્ઞાનમાં પણ ઉપયોગી છે. પૃથ્વીની પ્લેટની ગતિ માપવી, હવામાનની આગાહી,
ઇમરજન્સી સર્વિસ, E911માં લોકેશન માટે, અને રોજિંદા જીવનમાં તો કેટલી બધી એપ્સ છે. ઉબર, ગૂગલ મેપ્સ, સોશિયલ મીડિયા પર ચેક ઇન. સાવ સાચું કહું તો જીપીએસએ ખોવાઈ જવું લગભગ અશક્ય બનાવી દીધું છે. પણ બધું જ સારું જ નથી. પુસ્તક એની નબળાઈઓ અને ભવિષ્યના પડકારો વિશે પણ વાત કરે છે. બરાબર?
હા, અને આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જીપીએસ સેટેલાઇટ્સથી જે સિગ્નલ આવે છે એ પૃથ્વી પર પહોંચતા પહોંચતા એકદમ નબળું પડી જાય છે.
એટલે
એને ડિસ્ટર્બ કરવું સહેલું છે.
બરાબર.
કુદરતી કારણો પણ હોઈ શકે, જેમ કે સૂર્યમાંથી આવતા મોટા સોલાર ફ્લેર્સ, અથવા કોઈ જાણી જોઈને પણ ગડબડ કરી શકે, જામિંગ કરીને સિગ્નલ બ્લોક કરી દે, અથવા સ્પૂફિંગ કરીને ખોટા સિગ્નલ મોકલે.
અને આપણે બધા એના પર એટલા નિર્ભર છીએ કે જો જીપીએસ બંધ થઈ જાય તો આ તો બહુ મોટું રિસ્ક કહેવાય, સિસ્ટમિક રિસ્ક.
ચોક્કસ. ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન, ફાઇનાન્સ, પાવર ગ્રીડ બધું ખોરવાઈ જાય. એટલે આ નિર્ભરતા ખતરનાક છે. એની સામે ટકી રહેવાની ક્ષમતા એટલે કે રિઝિલિયન્સ વધારવી બહુ જરૂરી છે.
એના માટે કોઈ ઉપાય છે?
હા, સારી વાત એ છે કે હવે ખાલી અમેરિકાનું જીપીએસ જ નથી, રશિયાનું ગ્લોનાસ છે, ચીનનું બેઇદુ છે, યુરોપનું ગેલિલિયો છે. આ બધી સિસ્ટમ્સ મળીને જીએનએસએસ એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ્સ કહેવાય છે.
એટલે એક સિસ્ટમ બંધ થાય તો બીજી વાપરી શકાય.
હા, એનાથી નિર્ભરતા ઘટે અને આખી સિસ્ટમ વધુ મજબૂત બને. ઘણા નવા રિસીવર હવે આ બધી સિસ્ટમ્સમાંથી સિગ્નલ લઈ શકે છે.
તો આ પુસ્તક અને આપણી વાતચીત પરથી મુખ્ય કયા મુદ્દાઓ કે સંદેશા તારવી શકાય? શું શીખ્યા આપણે?
મને લાગે છે કે 5-6 મુખ્ય વાતો છે. પહેલી, જીપીએસ એ ડ્યુઅલ યુઝ ટેકનોલોજીનું ક્લાસિક ઉદાહરણ છે. શરૂઆત લશ્કરી હેતુથી થઈ, પણ પોલિસી નિર્ણયોએ એનો રોલ અને ગોલ બદલી નાખ્યો અને એ ગ્લોબલ પબ્લિક ગુડ બની ગયું.
બીજું, એ ઇન્વિઝિબલ યુટિલિટી છે. રોજ વાપરીએ પણ ધ્યાન ના આપીએ, જ્યાં સુધી બંધ ના થાય.
ત્રીજું, અને બહુ મહત્વનું, સમયનું પ્રાધાન્ય. જીપીએસની ખરી કિંમત સ્થાન કરતા એના ચોક્કસ સમયમાં છે. ડિજિટલ દુનિયાનો આધાર જ એ છે.
ચોથું, અમૂર્ત વિજ્ઞાન વગર ન ચાલે. આઇન્સ્ટાઇનની રિલેટિવિટી જેવી થિયરી પ્રેક્ટિકલમાં કેટલી જરૂરી છે એ આ બતાવે છે. મૂળભૂત સંશોધનનું મહત્વ સમજાય.
પાંચમું, ઓપન એક્સેસની તાકાત. પેલું એસે બંધ કરવાનો એક નિર્ણય એણે અબજો ડોલરની ઇકોનોમી અને ઇનોવેશન ઊભું કરી દીધું. પોલિસી કેટલી ઇમ્પોર્ટન્ટ છે.
અને છેલ્લું, નિર્ભરતા અને નાજુકતા. આપણે એક સિસ્ટમ પર વધુ પડતા આધાર રાખીએ છીએ એના જોખમો છે. બેકઅપ અને રિઝિલિયન્સની જરૂર છે. અને હા, પેલી વાત પણ ખરી કે આપણી દિશા શોધવાની કુદરતી આવડત પર અને પ્રાઇવસી પર પણ એની અસર પડે છે.
પુસ્તકમાં અમુક વિચારો બહુ સરસ રીતે મુકાયા છે, કોડ તરીકે નહીં પણ મુખ્ય વિચાર તરીકે યાદ રાખવા જેવા.
જેમ કે પહેલું, જીપીએસ બન્યું હતું હથિયાર પહોંચાડવા, પણ એની સૌથી મોટી અસર થઈ છે સમય પહોંચાડવાની, એના બદલાયેલા રોલ અને ગોલની વાત.
બીજો, આઇન્સ્ટાઇનની રિલેટિવિટીના સુધારા વગર જીપીએસ મિનિટોમાં ફેલ થઈ જાય, મૂળભૂત વિજ્ઞાનની જરૂરિયાત.
ત્રીજો, જીપીએસને મફત અને પૂરેપૂરું ચોક્કસ બનાવવાનો પોલિસી નિર્ણય. એનાથી જેટલી ઇકોનોમિક વેલ્યુ બની એટલી કદાચ કોઈ ટેકનિકલ અપગ્રેડથી પણ ન બની હોય. પોલિસીની તાકાત.
ચોથો, જીપીએસએ ખોવાઈ જવાનું ભૂતકાળ બનાવી દીધું, પણ કદાચ આપણા મગજની નેવિગેટ કરવાની રીત બદલી નાખી. કોગ્નેટિવ ઇમ્પેક્ટ.
અને પાંચમો, જીપીએસના જમાનામાં સગવડ અને પ્રાઇવેસી વચ્ચે હંમેશા ખેંચતાણ રહે છે. સામાજિક પાસાની વાત. આ બધી સમજણનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આ નોલેજ આપણને કેવી રીતે કામ લાગે?
સૌથી પહેલું તો આપણી આસપાસની ટેકનોલોજી પાછળ જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના પ્રત્યે એક સભાનતા આવે, કદર વધે, ખબર પડે કે આ બધું એમનેમ નથી ચાલતું, એની પાછળ મોટું રોકાણ છે. બીજું, સિસ્ટમિક રિસ્કની સમજ આવે. આપણે વિચારી શકીએ કે આપણા કામમાં, જીવનમાં આપણે કઈ એક વસ્તુ પર વધુ પડતા નિર્ભર છીએ, એનું બેકઅપ શું.
હા, અને વિજ્ઞાનને જોવાનો નજરિયો બદલાય. રિલેટિવિટી જેવી વસ્તુ ખાલી ચોપડીમાં નથી, આપણા ફોનમાં છે. બાળકોને પણ સમજાવવા માટે આ સારું ઉદાહરણ છે કે બેઝિક રિસર્ચ કેમ જરૂરી છે.
પોલિસી લેવલ પર પણ આ એક કેસ સ્ટડી છે, કેવી રીતે સરકારી રિસર્ચ અને ઓપન પોલિસી પ્રાઇવેટ સેક્ટરના ઇનોવેશનને વેગ આપી શકે. જે લોકો લોજિસ્ટિક્સ, ફાઇનાન્સ, ખેતી જેવા ફિલ્ડમાં છે, એમને તો આની ઊંડી સમજથી સીધો ફાયદો થાય.
અને પર્સનલી આપણે નક્કી કરી શકીએ કે ક્યારે ટેકનોલોજી વાપરવી, ક્યારે પોતાની કોમન સેન્સ, અને આપણા લોકેશન ડેટાની પ્રાઇવેસી વિશે વધુ અલર્ટ રહી શકીએ.
સરસ. તો આખી ચર્ચા પછી તમારા માટે સૌથી મોટી શીખ કે નવાઈની વાત કઈ રહી?
મારા માટે બે વાતો. એક તો એ કે કોઈ ટેકનોલોજી એટલી સફળ થાય કે એ લગભગ અદૃશ્ય જ બની જાય. આ પુસ્તકે એને ફરી આપણી નજર સામે લાવી. અને બીજું, એ જાણીને થોડી ચિંતા જરૂર થાય કે આપણે એક એવી ગ્લોબલ સિસ્ટમ પર કેટલા બધા નિર્ભર છીએ જે ખરેખર તો ઘણી નાજુક છે.
સાચી વાત. મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે કેવી રીતે યોગ્ય સમયે લેવાયેલા પોલિસી ડિસિઝન્સ, જેમ કે એસએ બંધ કરવાનો નિર્ણય, ટેકનોલોજીની આખી દિશા અને અસર બદલી શકે છે. એ બતાવે છે કે ટેકનોલોજીનો વિકાસ ખાલી એન્જિનિયરિંગ પર નહીં, પણ રાજકીય ઈચ્છાશક્તિ અને વિઝન પર પણ આધાર રાખે છે. અને હા, આઇન્સ્ટાઇનના સિદ્ધાંતોની આટલી સીધી પ્રેક્ટિકલ એપ્લિકેશન, એ તો અદ્ભુત છે જ.
અને શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છોડી જઈએ. જેમ હવે અમેરિકા સિવાય રશિયા, ચીન, યુરોપની પોતાની નેવિગેશન સિસ્ટમ્સ પણ મજબૂત થઈ રહી છે, તો આ મલ્ટીપોલર જીએનએસએસ દુનિયા ભવિષ્યમાં ગ્લોબલ કોઓપરેશન, કોમ્પિટિશન, ઇકોનોમિક ડિપેન્ડન્સી અને કદાચ સ્પેસમાં મિલિટરી ડાયનેમિક્સને કેવી રીતે બદલશે? આ એક મોટો સવાલ છે જેના પર વિચાર કરવો રહ્યો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.